આપણે આંગણે જૈન મંદિરમાં સિમંદર આદિ ભગવંતોની પાવન પધરામણી થઈ તેનો વાર્ષિક દિવસ છે. જીવનમાં પરમ સૌભાગ્ય હોય, પુણ્યના થોક ઉછળા હોય ત્યારે આવો દેવશાસ્ત્ર ગુરુનો યોગ થતો હોય છે. આપણને એક આવો એક સાનિધ્યનો યોગ મળે છે એ આપણા હિતમાં, આપણા કલ્યાણમાં, આપણી સાધનામાં એ સહાયક નિમિત્તભૂત થાય છે. જે ઉપયોગ અને પરણતી બાહ્ય ઇન્દ્રિય વિષયોમાં, પાપના વિષયોમાં ભટકતી હોય છે એને એક સ્થિરતા પ્રાપ્ત કરવાનું એક નિમિત્ત બને છે. જિનેન્દ્ર દેવની આપણે આંગણે બિરાજમાન સિમંદરાદિ જિનેન્દ્ર દેવની એક શાંત નિશ્ચળ મુદ્રા જોતા હું પણ એવો એક નિશ્ચિત શાંત ઉપસમ રસથી ભરેલ તત્વ છું એવું એક સ્મરણમાં આવે છે. બાયમાં બીજા પુણ્ય તો અનેક પ્રકારના હોય છે. સિદ્ધ ભગવાનની આપણે પૂજા લીધી, એમાં નામ કર્મમાં ખાસ કેટલી પુણ્યની પ્રકૃતિઓ હતી એ તો બાહ્ય શરીરાદિના અને એના સંયોગોની વાત છે. પણ આવો એક સાચા દેવશાસ્ત્ર ગુરુનો યોગ બને, સ્વરૂપના પૂર્ણતાને પ્રાપ્ત અરિયન સિદ્ધ ભગવાન અને સ્વરૂપની ઉગ્ર સાધના કરનાર આચાર્ય ઉપાધ્યાય સાધુ પંચપરમેષ્ટિ આપણે આંગણે પધારે એના માટે તો ઉપમા પણ શું આપવે. પૂજ્ય ગુરુદેવસિંહ જેના માટે કહેતા, આહાર દાનનો સમય હોય, ચક્રવર્તી જેવા, ભરત ચક્રવર્તી જેવા પણ પોતાના મેલની આંગણામાં ઉઘાડા પગે આવીને એક રાહ જોતા હોય કે ક્યારે એક કલ્પવૃક્ષ સમાન મોક્ષના સાધક મુનિરાજ મારે આંગણે પધારે. ભરત ચક્રવર્તી જેવા તદ્ભવ મોક્ષગામી ચરમ શરીરી છે, સાધક પુણ્યવંત તો છે, સાધક પણ છે અને એ પણ આવી ભાવના કરે છે. એ માને કે એ મુનિરાજ આંગણે પધારે, જાણે મારા માટે આંગણે કલ્પવૃક્ષ ઉગ્યું છે. કોઈ એવો યોગ પણ બને કે કદાચ મુનિરાજ એને આંગળે ન આવે, બાજુમાં એ કોઈ સામાન્ય શ્રાવકને ઘેર પહોંચે, એને પોતાના પુણ્યની હીનતા લાગે. એમ આપણે આંગણે એમને સમજ્યું કે આ એક ખાલી એક સ્થાપના છે, ખાલી એક પણ એ સ્ટેચ્યુ છે, આરસ પાણની પ્રતિમા છે. બનારસીદાસજી તેના માટે કહે છે, જેના ભવ અલ્પ હશે એ જીન પ્રતિમાને જીન સમાન માનશે. જીવનમાં એટલી એક ભક્તિની ભાવના તો ઉછાળો આવવો જોઈએ. એક કોઈ આપણા કોઈ વડીલ આદિનો હોય, એક ફોટોગ્રાફ હોય, કોઈ પણ મહેમાન આદિ આવે, આપણે એને શું કહેશું? આ એક કાગળ છે ને એમાં મારા પિતાનો ફોટો છાપેલો છે, કેવી રીતે આપણે કહેશું? એક સીધો અંદર માંથી શું જવાબ આપશે, શબ્દો શું આવશે? મારા વડીલ છે. છે તો એક સામાન્ય ફોટો છે એક, એમાં એની જગ્યાએ આ તો એક મંત્ર વિધાનથી સ્થાપેલ છે, સ્થાપના નિક્ષેપ છે. ખાલી એક કોઈ સ્ટેચ્યુ કે પથ્થરનો આકારનું બનેલું નથી, અંકન્યાસ વિધિ જેવી પવિત્ર વિધિ થઈ હોય છે. એમાં એક એક તીર્થંકરના, કારણ કે તીર્થંકરની પ્રતિમા સ્થાપે છે, એમાં એક એક 46 ગુણોની સ્થાપના કરવામાં આવી હોય છે. એ પ્રતિષ્ઠા વિધિ તો જેને સામાન્યપણે બારમાં ન દેખાડતા હોય, પણ જે આખી વિધિ હોય છે કે જન્મના 10 અતિશય હોય કેવળ જ્ઞાન થવા પહેલા શ્રેણી આરોહણને એમાં કરવામાં આવે છે, બધા પ્રકારના ગુણોનું એમાં શું કરવામાં આવે છે, મંત્રોથી સ્થાપન કરવામાં. એ હવે ખાલી એક આકારની એક પ્રતિકૃતિ કે એ નથી, એ જાણે સાક્ષાત જિનેન્દ્ર દેવ એ બિરાજે છે. અકૃત્રિમ જેમ જિનાલયોમાં જે પ્રતિમા હોય છે, અષ્ટાનિકા પર્વમાં દેવો આવીને પૂજન ભક્તિનો મહોત્સવ ઉજવે છે, એમ આપણા માટે પણ અહીંયા જાણે સિમંદર ભગવાન વિદેહ ક્ષેત્રથી વિહાર કરીને આપણે આંગણે પધાર્યા છે. એ વાત તો આપણે ઘણી વાર લઈએ છીએ. સમાવસન અહીંયા પધાર્યું છે. જીન મંદિર એ સમોસરણ છે, વેદી એ સિંહાસન છે, અને પ્રતિમા એ સાક્ષાત પરમાત્મા છે. એવી અંદરમાં આપણને એક જિનેન્દ્રદેવ કોણ કહેવાય, એની સ્થાપના શું કહેવાય, એની અંદરમાંથી એક ભાવના હોવી જોઈએ. તો આપણે બધાની ઉત્કૃષ્ટ ભાવનાથી આવો યોગ 2 વર્ષ પહેલાં આપણને બન્યો હતો. સિમંદર આદિ ભગવંતો, બાહુબલી મુનિન્દ્ર, સમયસર આદિ જીનવાણી માત, બધા કુંદકુંદાચાર્ય દેવ બધાનું અહીંયા સ્થાપન કરીને દેવ શાસ્ત્ર ગુરુ એ મારે આંગણે પધાર્યા છે, પંચ પરમેશ્વરી પધાર્યા છે, અને એ આપણા માટે જીવનનો રાગના વિષયો તો ઘણા પ્રસંગો આવ્યા હશે. એક વિતરાગતાની આરાધનાનો એક પ્રોત્સાહન આપે, પ્રેરણા આપે એવો પ્રસંગે આવ્યો છે. ત્યાંનાથી ઉત્તમ મારા જીવનમાં કોઈ બીજો પ્રસંગ યોગ હોઈ શકે. તો એ પ્રસંગમાં ફરી ફરીને એક એક વર્ષ જાય એમ શું કરવા જેવું છે. જે ઉત્કૃષ્ટ ભાવના ત્યારે હતી એની ધારા કેટલી રહી, એ ધારાનું વેણ વૈધું છે કે સુકાતું જાય છે. જીવનમાં એમ ન વિચારું કે એક પ્રસંગ હતો, મારું જવાબદારી મારું કામ પૂરું થયું છે, પૂરું થયું નહીં. જે ભાવના હતી એની નિરંતર ધારા રહેવી જોઈએ. જે આવા પ્રસંગો જીવનમાં આવ્યા એ સદભાગ્ય તો છે, એ સદભાગ્યને નિરંતર વૃદ્ધિગત કરવો એ વર્તમાનનો પુરુષાર્થ છે. એક વિચારી લેવું છે, વર્તમાન જે મને આ મળ્યો યોગ અથવા જે સંયોગ છે એ ભૂતકાળમાં મેં ઘડ્યો હતો, અને અત્યારના જે પરિણામ થાય છે એનાથી હું ભવિષ્યનું ઘડતર કરું છું. ભૂતકાળના ભાવ અને વર્તમાનનો સંયોગ છે, અને વર્તમાનના પરિણામ છે ભાવિ કાળમાં એ સંયોગ મળશે. તો આ ભાવમાં જો આવી દેવ શાસ્ત્ર ગુરુની એક અપૂર્વ મહિમા ભક્તિ જીવનમાં હશે તો નિશ્ચિતપણે આયુષ પલટશે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવ પલટશે, પણ એ સંસ્કારની ધારા ટકી રહેશે. અને આવો જો યોગ જો જીવનમાં સદાકાળ માટે અંતરંગમાં પુરુષાર્થ દ્વારા આરાધના ટકી રહો, અને ભાઈમાં એવા દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેની ભાવનાનો ઉલ્લાસ આવે કે મને સદાકાળ દેવશાસ્ત્ર ગુરુનો યોગ હો. હવે જ્યાં આવો યોગ ન હોય એવા ભાવો મારે કરવા નથી, એવો ભાવ જોતો નથી, એવો કોઈ ઉદય યોગ જોતો નથી. તો આવી એક ભાવનાથી ગુરુદેવસિંહના જીવનમાં વિચારીએ, અધ્યાત્મની ટોચ અને એની સાથે ભક્તિની ઉછળે કેવું. જ્યારે સૌથી પહેલા સિમંદર ભગવાન જે મૂળ પહેલું મંદિર સિમંદર ભગવાનનું બન્યું ત્યારે પ્રતિષ્ઠાનો સમય આવ્યો, સિમંદર ભગવાનને જ્યાં બિરાજમાન કરવા લાવે છે ગુરુદેવસિંહ, સાક્ષાંગ દંડવત પ્રણામ કરે છે. સાક્ષાંગ 8 અંગ કહેવાય શરીરના, અને દંડવત એટલે જેમ લાકડી આખી સીધી હોય એવી રીતે. અને એમની એક ભક્તિ જોતા સાથે ઉભેલા મુમુક્ષુઓને એટલું લાગ્યું કે એમના આંખમાંથી પણ આંસુ, કે આવી ભક્તિ. એક બાજુ અધ્યાત્મની ટોચમાં પર્યાય પણ દ્રવ્યને સ્પર્શે નહીં ત્યાં સુધીની વાત, અને સાથે ઉપકારીનો ઉપકાર અંશ માત્ર પણ ભૂલવાનો તો વાત નહીં, ઓછો થશે તો એ સાધનાના પંથે જવાશે નહીં. શરીરની સીવડાવ ખોળ કે બદલો નવી મળે. રૂચિની શ્રદ્ધાની અર્પણતા સર્વાંગે હોય છે. જેમ અંતરંગમાં ચૈતન્ય તત્વ તરફ વળેલી પણતી ગુણ ગુણીના ભેદને પણ સ્વીકારતી નથી, પૂર્ણપણે અર્પણતા એમાં હું આ રહ્યો પૂર્ણ તત્વ. હું અને આ પૂર્ણ તત્વ એ પણ એક શબ્દથી કહેવા માટે છે એવો ભેદ પણ એ રૂચિની શ્રદ્ધાની પણતીને એ સ્વીકાર્ય નથી. પર્યાય એમ કહે છે કે હું ત્રિકાળી છું. એક વિચાર આપણે કરીએ, પર્યાય પોતે કેવી છે? જેમ આજે ગુરુદેશના એક બોલમાં આવ્યું હતું, પર્યાયને કેવી કીધી? ધ્રુવપણાને અવલંબે છે, એમાં શબ્દ આવ્યો હતો ને એમાં ધ્રુવપણાને, એનો અર્થ ગુરુદેશે શું કર્યું? ધ્રુવપણાને અવલંબે છે. એટલે કે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યના અવલંબે એ સિદ્ધ દશા પ્રગટ થઈ છે એવો ત્યાં અર્થ છે. તો શું અર્થ છે ત્યાં? કે એ ધ્રુવપણાને અવલંબે છે તો વાત છે, પણ જેમ ત્રિકાળી ધ્રુવ બે રીતે છે. શું છે ત્રિકાળી ધ્રુવ? બે રીતે કહ્યું છે. કાળ અપેક્ષા એ એક ધારા છે અને એવો ને એવો છે. શું છે? બે પ્રકાર છે ધ્રુવમાં. શું પ્રકાર આવે છે? કાળની પણ શું રહેવું છે? એ તો અનાદિ અનંત એક ધારા એ છે, અને પાછો કેવો છે? વધઘટ વગરનો, જેવો છે એવો જ એ પરિપૂર્ણપણે છે. તો હવે જે સિદ્ધ દશા પ્રગટ થઈ એ પણ શું છે? કે પેલી એ ધારા પ્રવાહ ક્યાં સુધી રહેવાની છે? એ અનંતકાળ. અને જેવી છે તેવી, એવી ને એવી, એ ગુરુદેવજી કહેતા તેની તે નહીં પણ એવી ને, એ ક્યારે પણ પૂર્ણતામાંથી હવે હીનતા પામે, અપૂર્ણતામાં આવે, એ સંસારપણામાં એ આવે એવું હવે એનામાં નથી. કાળ એક સમયને છે, કાળથી બદલવાપણું છે, ભાવથી બદલવાપણું નથી. જે પૂર્ણતાનો ભાવ પ્રગટ થયો છે એ હવે એમાં વિપરીતતા તો નહીં થાય, અપૂર્ણતા પણ નહીં આવે. અને તેથી પણતીને કેવી કહી દીધી? ધ્રુવપણાને અવલંબે છે. ધ્રુવ એટલે ત્રિકાળી દ્રવ્યને અવલંબે છે એવું એ તો છે જ, એને આશ્રય જ પૂર્ણતા થાય. પણ ત્યાં બે એક વાત લેવી હતી કે હવે ક્યાંય એમાં એની તારતમ્યતામાં ઓછું થાય વધે એવો પ્રકાર જેમાં રહ્યો નથી, અને કાળ અપેક્ષાએ જેવી છે એવી સદાકાળ એ રહેવાની છે. તો ફરીથી આપણે અહીંયા આવો એક અવસર આપણને એક પ્રાપ્ત થયો છે. જિનેન્દ્રદેવને પ્રતિષ્ઠા શબ્દ છે, પ્રતિષ્ઠા કરીએ છીએ ને, પ્રતિષ્ઠાને એક અર્થ શું છે? દ્રઢપણે રહેવારૂપ, એવો શબ્દ છે સમયસારમાં. શેમાં હશે? 181, 82, 83 ગાથામાં છે સમયસારમાં, કે એમાં પ્રતિષ્ઠિત એટલે એમાં દ્રઢપણે રહેવારૂપ. એમાં દ્રઢપણે પ્રતિષ્ઠિત એ છે, જેમ આધાર આદેશ સંબંધ છે ને એના ઉપરથી લીધું છે કે એ સંવરની પર્યાય પ્રગટ થઈ છે, એનો આધાર પોતે આત્મા છે. અને એમાં જો એમાં શબ્દ છે પ્રતિષ્ઠારૂપ એટલે દ્રઢપણે રહેવારૂપ. 181, 82, 83 ગાથા છે, એમાં ટીકામાં ઉપરથી ચોથી લાઈન, પાંચમી લાઈન કે પ્રતિષ્ઠારૂપ દ્રઢપણે રહેવારૂપ. એમ અહીંયા આપણે શું કર્યું છે? જિનેન્દ્રદેવની શું કરી છે? પ્રતિષ્ઠા કરી છે. એટલે શું? બિરાજમાન કર્યા છે એના કરતા પણ પ્રતિષ્ઠા કરી છે એટલે શું? હે ભગવાન જિનેન્દ્રદેવ, આપ અમારા જિન મંદિર જે સમવસણ છે. ફરી ફરીને એક વિચારવા જેવું, જિન મંદિર એક નવ દેવમાં દેવ છે, એ સમવસણ સમાન છે. એમાં આવ્યા પછી લૌકિક સંસારને ભાવ ભૂલી જવો જોવે, અને નેતર સમજવું હું જિન મંદિરમાં પ્રવેશો નથી, અને એ ભાવ આવશે વિરાધનાના નિમિત્ત બનશો. આપણે બહુ જ વિચારવા જેવું છે કે આ એક જેમ બારમાં હોય ને એની એક ડેકોરમ હોય ને, વસ્તુને એક શું હોય છે કે નહીં, ગરિમા હોય છે. એમ જ્યાં જીનેન્દ્રદેવ સાક્ષાત બિરાજમાન, ભાવનામાં કેમ એવું ને આપણને એમ લાગે કે તો પ્રતિમા છે, એ તો કાંઈ બોલવાના નથી ને કાંઈ. મારે મારા પરિણામની હીનતા અંશ માત્ર પણ સ્વીકારી નથી. તો અહીંયા જીનેન્દ્રદેવની પ્રતિષ્ઠા કરી દ્રઢપણે રહેવારો, આપ સદાકાળ અમારા જીન મંદિરમાં બિરાજિત રહો, આપની છત્રછાયા નિશ્રા સાનિધ્ય અમ ભક્તોને સદાકાળ પ્રાપ્ત હો, એક ભાવને એક સમય પણ મને આપનો વિરહ ખટકે નહીં. આપણા એવા કોઈ પાત્રતાય નથી, પવિત્રતાય નથી અને પુણ્યનો યોગ નથી કે ભગવાનનો વિરહ આવે અને સાક્ષાત ભગવાનના દર્શન થાય. કોને કોને આચાર્ય દેવને ભગવાનનો વિરહ લાગ્યો, પાત્રતા હતી કેવી, બે રીતે પવિત્રતા રૂપની અને પુણ્ય રૂપની, કે એમને સાક્ષાત સિમંદર ભગવાનના ભેટા થયા, ભેટા થયા, વાણી સાંભળી. વાણી સાંભળતા શું હશે, ભરત ક્ષેત્ર યાદ આવતો હશે, શું છે, નાનો દેહ અને દિગંબર દશા. વિસ્મિત લોકો, ભક્તિમાં આવા એક નાનકડા મુનિવર કોણ આવ્યા છે, અધ્યાત્મ મૂર્તિ સી ભક્તિમાં લીન હતા. નાનો દેહ અને દિગંબર દશા વિસ્મિત લોકો. અરે એવી એક વાત જગતને એક ભૂલીને કે આ જીનેન્દ્રદેવ બિરાજમાન થયા છે, એમ ન વિચારવું કે આ ભક્તિને એ બધું તો શું છે, બાહ્ય ક્રિયા છે, સુવરાગ છે, શરીરની ક્રિયા ને વાણીની ક્રિયા છે ને. આટલો જ જો તને એનો ખેદ લાગતો હોય તો બાહ્યના વિકલ્પોનો ખેદ કેમ પહેલા નથી લાગ્યો. જીનેન્દ્રદેવની પૂજા ભક્તિના એ જ વિકલ્પ તને લાગ્યા છે, એ જ તને હેયરૂપ લાગ્યા છે, 24 કલાકના થતા અન્ય વિકલ્પોનો ખેદ કેમ નથી આવતો. ક્યારે પણ એવા પરિણામમાં એ ખેદ થઈ શકે કે મારાથી પહોંચાતો નહીં કોઈને એવો યોગ ને એવો હોય, પણ એવો યોગ હોય એ ક્યારેય છોડવા જેવો નથી. તત્વ સાથે જીવન ઉજ્જવળ બનાવવું પડશે. આ કાળે આવા શબ્દો સાંભળવા મળે કે હું એક જ્ઞાયક ભાવ છું, એક સમયની પર્યાયથી પણ, કેવળ જ્ઞાનની પર્યાયથી પણ અધિક હું એક તત્વ છું, કારણ કે એવી અનંતી પર્યાયો મારા એક ગુણમાં છે અને એવા અનંત ગુણનો પિંડ હું સર્વોત્કૃષ્ટ જગતનું તત્વ છું, એવી ભાવના છે તો સાથે જીવન પણ એવું ઉજ્જવળ અને પવિત્ર એને અનુરૂપ બનાવવું પડે. તો આવો યોગ આપણને એવો બન્યો છે અને એની સાથે શ્રુત પંચમીનો આજનો દિવસ છે. અંકલેશ્વરમાં ષઠખંડ આગમોની રચના પૂર્ણ થઈ એનો દિવસ છે. એના ઉપર જ ગુરુદેવસિંહ એની પહેલી ગાથામાં આખું ગુરુદેવસિંહ આપણને શું કીધું, ષઠખંડ આગમ એની પહેલી ગાથા શેની વાત છે, બહુ વગરી નથી, બધાને આવડે છે, નમસ્કાર મંત્ર છે. એમાં એક સાથે આચાર્ય દેવે પછી એમાં શબ્દ શું એક કીધું કે બે ગુરુદેવસિંહ પણ હંમેશા બોલતા, જે લાસ્ટ લાઈનમાં છે લોયે અને સવ, એમાં બધાને લાગુ પડે છે. અને એ ઉપરાંત એમાં ધવલા ટીકામાં એક ત્રિકાળવર્તી લઈ લે, જો કે સવ એટલે ત્રિકાળવર્તી એમાં આવી જાય, છતાંય કાળવાચક જુદો દેખાડીને. તો ખરેખર એ નમસ્કાર મંત્ર આપણે જો પૂર્ણ રૂપમાં બોલાવવો હોય તો કેવી રીતે બોલાય છે, હણમો ન પણ ખરેખર શુદ્ધ ઉચ્ચારણ નથી, પ્રિન્ટિંગ પણ એ ખોટું હોય છે, એ પ્રાકૃત અર્ધ માગધી ભાષા છે, એમાં હણ છે, ન નથી. સંસ્કૃત બોલવું હોય તો નમો નહીં આવે, નમઃ આવશે, નમ અરભ્ય, એ નમો છે, ન્યા છે હણમો છે, હણમો લોયે સવ ત્રિકાળવર્તી અરિહંતાણ. એવી જ રીતે દરેકમાં લાગી. અને એના ઉપરથી એક વિચારવા જેવું છે, એક લાઈનની અંદર આપણે કેટલા અરિયંત પરમાત્માને નમસ્કાર કરીએ છીએ, ત્રણેય કારણે, એટલે કેટલા, આપણે બધી વાત આવી કેટલા સિદ્ધ છે એમ વિચારવા જેવું છે. છ મહિના ને આઠ સમયમાં 608 અને એવા કેટલા થયા, કલ્પનાની બહાર છે. અનંત પૂદગલ પરાવર્તન, એમાં એક પૂદગલ પરાવર્તનના અનંતમાં ભાગમાં અનંતી 24 જાય. કઈ વિચારણા, એક શું છે, એક અનંતતા બેહદતા શું છે, બે પ્રકારની બેહદતા છે. કઈ બે પ્રકારની, વિપરીતતામાં જાય તો પણ બેહદ પરિભ્રમણ છે, અને સમ્યકપણામાં સવળામાં જો જાય તો બેહદપણે આનંદનું વેદન છે. બે રસ છે ખુલ્લા. વિપરીતતામાં જો પ્રણમન કર્યું તો બેહદપણે દુઃખનું વેદન, આકુરતાનું વેદન છે, અને એક જો સમ્યકપણે પ્રણમન કર્યું તો બેહદપણે એક આનંદમય દશા છે. નક્કી તારે કરી લેવાનું છે કઈ દશાએ મારે, કઈ દિશાએ મારે એ જવું છે. ફરીથી પ્રવચન સારની 80 નંબરની ગાથામાં મોહનો નાશ માટે શું લખ્યું છે, એમાં એક કોને, કેટલા અરિયંતને જાણે, એકની વાંચે, જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને, એક અરિયંતને દ્રવગુણ પર્યાયથી જો જાણશું તો આચાર્ય દેવ કહે છે નિશ્ચિતપણે તારા મોહનો નાશ થયા વગર રહેશે. તે જીવ જાણે આત્મને, અસ્થિ અને નાસ્તિમાં એનો મોહ નાશ થયા વગર. આ તો અનંત સિદ્ધ પરમાત્મા, અનંત અરિયંત પરમાત્મા, ત્રિકાળવર્તી. લોયે, લોયેમાં એક શબ્દ શું આપ્યો ગુરુદેવે, ક્ષેત્ર આપ્યું. પછી સવમાં શું આપ્યું, સંખ્યા આપી. લોયે સવ, લોયે ક્ષેત્ર દેખાડ્યું, સવએ સંખ્યા દેખાડી, અને ત્રિકાળવર્તી કહીને કાળ દેખાડ્યો. ભૂતકાળના કેટલા અરિયંત પરમાત્મા, અનંતા. વર્તમાનના કેટલા, વર્તમાનના કેટલા, 20 તીર્થંકર પણે, અને અરિયંત હશે લાખો કેવળી. તીર્થંકર અરિયંત તો છે જ, પણ એ 20 કેવળી ભગવાન તીર્થંકર પણે છે, અને બીજા લાખો કેવળીઓ છે એને વર્તમાનના આવ્યા. ભૂતકાળના અનંતા, વર્તમાનના લાખો, અને ભવિષ્યના કેટલા. કલ્પના આવે છે એક લાઈનમાં હું કેટલા અરિયંતોને નમસ્કાર કરું છું. જીવનમાં જૈન દર્શનનો એ મૂળ અનાદિનો મંત્ર છે. પૂજામાં આપણે પ્રારંભમાં જ બોલીએ છીએ ને, પ્રારંભમાં અનાદિ મૂળ મંત્ર એવો, એ અનાદિનો છે. કોઈ નવો ક્યારેય એ બન્યો નથી. લખવાની ભાષા એ ભલે બદલાતી હોય પણ મંત્ર તો કેવો છે, અનાદિનો છે. તો એ આપણે એ યાદ કરવા જેવું છે કે એક લાઈનમાં અનંતા અરિયંતોને હું નમસ્કાર કરું છું. ભૂતકાળના અરિયંત કોણ હશે, ભૂતકાળના કોણ અરિયંત થયેલા, નહીં નામ અનંતમાંથી બે ચાર કોઈ નામ તો આવડે કે નહીં, ઋષભનાથ, અજીતનાથ, સંભવના, એ ભૂતકાળના કેવા હતા. જે અત્યારના સિદ્ધ છે એ ભૂતકાળના અરિયંત હતા, કારણ કે અરિયંત થઈને સિદ્ધ થવાય. માટે જે કોઈ અત્યારના સિદ્ધ પરમાત્મા છે, ભૂતકાળમાં પણ એક વખતે કેવા હતા, અરિયંત પણે. વર્તમાનના અરિયંત કોણ છે, સિમંદર સ્વામી, યુગમંદર સ્વામી, બાવુ સુમા, જે 20 જે આપણે જાણીએ છીએ. અને ભવિષ્યમાં કોણ થવાના છે અરિયંત, હવે કોણ થવાના છે, મહાપદ્મ તીર્થંકર થવાના છે, ને એ બધા છે કે નહીં, એ પણ એક વિચારવા જેવું છે. હું પણ એક ભવિષ્યનો અરિહંત છું, એ નમસ્કાર મંત્ર બોલતા પોતાને પોતાના આત્માનું સ્મરણ આવવું જોવે, તો સમજવું કે યથાર્થપણે મેં નમસ્કાર મંત્ર એ ભાવથી બોલ્યો છું. તો એની પહેલી ગાથા, અને એની એક વાત ગુરુદેવશ્રીએ તો થોડી લીધે, ઘણી વાર લેતા હોય છે, કે આ સટખંડ આગમની રચનાનું કેવી રીતે બન્યું. ભૂતકાળમાં શિષ્યોની એવી પાત્રતા હતી કે ગુરુ કહે અને મોઢે યાદ રહી જતું, કઈ લખવાની જરૂર રહેતી નહોતી. અને એનું દ્રષ્ટાંત આવે છે અકલંગ દેવનું ને નિકલંગ દેવનું, શું આવે છે? એક વાર સાંભળે તો એમને યાદ રહી જતું અકલંગ દેવને, અને નિકલંગ ને બે વાર સાંભળે તો યાદ રહી. જ્ઞાનનો એટલો ક્ષોભસમ હતો, પણ સાથે શું હતું? જ્ઞાનના આવા ક્ષોભસમથી કે એક વાર સાંભળે વાંચે યાદ રહી જાય, એ ક્ષોભસમ સાથે શું હતું? ક્ષોભસમ સાથે અભિમાન નહોતું, ક્ષોભસમ સાથે સાધનાની ધારા હતી. શું ફરક પડે છે? આપણને એક થોડું ઘણું યાદ રહ્યું કે વાંચ્યું કે કાંઈ હોય, તો એની સાથે શું વધતું જાય છે? ક્ષોભસમની સાથે એક વૃદ્ધિ કોની થાય છે? સાધનાની કે માનની? જે જ્ઞાન સાથે માન છે એ ખરેખર જ્ઞાન નથી, અજ્ઞાન છે. જે કોઈ ક્ષોભસમ છે એ સાધના માટે છે, એ ક્ષોભસમ કોઈ બાઈની અધિકાર કરવા માટે એ નથી. તો એવી સહજ એવો યોગ રહેતા ગુરુ કે અને શિષ્યને બધું યાદ રહી જતું, પણ ક્રમે કરીને શું થવા માંડ્યું? શું થવા માંડ્યું? જ્ઞાન તો ઓછું થવા માંડ્યું, વિચ્છેદ થવા માંડ્યું, અને સાથે સાથે પાત્રતામાં ક્ષોભસમ પણ ઘટતો ગયો, યાદ રહેતું નહીં. તો દર્શનાચાર દેવને જે જ્ઞાન હતું એમને થયું કે મારું આયુષ હવે પૂર્ણ થવા આવ્યું છે, જે કોઈ અલ્પ અંગનું જ્ઞાન રહી ગયું છે એ પણ નાશ પામી જશે. અને એવી એક નિષ્કારણ કરુણાથી એમણે સંદેશો મોકલાવે છે, અને ત્યાંથી બે મુનિરાજ આવે છે. હજી આચાર્ય નહોતા, બે મુનિરાજ હતા મુનિરાજ. અને ત્યારે દર્શનાચાર દેવ ગિરનાર ગીરીમાં ચંદ્ર ગુફામાં એ ત્યાં બિરાજમાન હતા, અને ત્યાં બે મુનિરાજ આવે છે. દર્શનાચાર દેવને આવે છે એ પહેલા રાત્રિ એક સપનું આવે છે. શું સપનું આવે છે? બે સફેદ બળદ. બળદ જનરલી બીજા બ્લેકીસ કે ઘઉં વર્ણા કેવા હશે, આ કેવા આવે છે? જો આ ઘણી વાર સપનો પણ એ નિમિત્ત સૂચક હોય છે, એ આઠ એવા નિમિત્તો હોય છે જે આવે. કોઈ ઘણાની આંખ ફરકતી હોય, એ બધા વાદળા હોય, બધા ભાવિના સૂચક હોય છે. તો એનું સૂચક હતું કે સફેદ હંમેશા શેનું પ્રતીક છે? શુદ્ધતાનું, પવિત્રતાનું એ પ્રતિક છે. એટલે એમને ખ્યાલ આવ્યો કે બે સફેદ આવે છે એનો અર્થ છે એમની લાયકાત તો છે, અને સાથે કેવા? બળદ. બળદ એટલે શેના માટેનું? કર્મઠ, કાર્ય કરી શકે, આ જ્ઞાનને પોતે ધારી શકશે, એ ધારણા કરી શકે. અને એમની પોતાની પણતીની એવી પવિત્રતા છે, એમનું સપના આવે છે. બીજે દિવસે બે મુનિરાજ એમની પાસે વંદન કરીને ઉભા રહે છે. દર્શનાચાર દેવ શું કીધું હશે? હવે તમે બેસી જાઓ, તમને આજથી જ્ઞાન શરૂ કરીએ. આ બધી જ આપણે આપણા જીવનમાં ઉતારવા માટેની વાત છે. જ્ઞાનને પચાવવું છે તો પણતીમાં ધીરજ જોશે. સામાન્યપણે કોઈ આપણને બોલાવે તો પેલો જ આ ન્યા જઈને ઉભા રહીએ, અને પેલો પ્રશ્ન આપણે શું પૂછીએ? હજી કે પહેલા આખી આપણી પણતીમાં ધીરજ નથી રહેતી. શું કામ બોલાવ્યા, શું કામ છે, શું કરવું છે? આકુળતા જ્યાં આવી, હજી આકુળતા છે ત્યાં જ્ઞાનને પચાવવાની તાકાત નથી. એક બે રીતે વિચારવા જેવું છે. પુણ્ય પણ પચાવવું પડશે, નહીતર બાહ્ય સ્વચ્છતામાં ચાલ્યા જશે, અને જ્ઞાનને પચાવવું પડશે, નહીતર ક્ષોભસમના અભિમાનમાં ચાલ્યા જશે. તો એ આચાર્યદેવ કાંઈ જ નથી બોલતા, તો પણ એ બે મુનિરાજ નિશ્ચળપણે રહે છે. એક દિવસ, બે દિવસ, જે એક ટાઈમ જાય છે, મુનિરાજ સ્વયં પોતે એકદમ શાંત ચિત્તે ત્યાં બેસે, સાધના પોતાની કરે છે. એનો અર્થ થયો કે એટલી તો ધીરજ છે કે આ જ્ઞાનને એ પોતે સ્વીકારીને પચાવી શકશે. એ રીતે પરીક્ષામાં પાસ કરીને પછી બેને મંત્ર આપે છે. જો આ બધું, કારણ કે જ્ઞાન એને આપવું છે, પેલું પાત્રતા અને જ્ઞાન માટેનું, એમાં એકમાં માત્રા ઓછા અને એકમાં માત્રા વધારે, કે આની સાધના કરો. તો સાધના તો કરે છે, તો એમાં બે દેવીઓ કેવી થાય છે? એક ખોડ ખાપણવાળી અને એક અધિકતા. એમણે પોતાના જ્ઞાનના ક્ષોભસમથી એને વ્યવસ્થિત કરી દીધું. અને પછી આચાર્યદેવ પાસે આવીને કહે છે કે આવું આપે કર્યું, અમે આ રીતે એમની પાત્રતાને સિદ્ધ કરીને એમને પછી ઉપદેશ આપે છે. અને એ ઉપદેશ લઈને પોતે પછી વિહાર કરી જાય છે અને શાસ્ત્રની રચના શરૂ કરે છે. અને એનું નામ શું છે? સટ એટલે છ, ખંડ એટલે ડિવિઝન. સટ, ખંડ અને આગમ. આગમ એટલે જીનવાણી. છ જેના ડિવિઝન છે એવી આગમ, એવું પરમાગમ, એ જીનવાણી શાસ્ત્ર એની પોતે રચના એ કરે છે. અને એ આજના દિવસે એ પૂર્ણ થાય છે. તો અંકલેશ્વરમાં એની રચના પૂર્ણ થઈ એનો મહોત્સવ દેવોએ પણ આવીને કે ઓહો, આ ભરત ક્ષેત્રમાં સાક્ષાત દિવ્ય ધ્વનિના વિરાહતો પડ્યા છે કે તીર્થંકર દેવ નથી, પણ એ દિવ્ય ધ્વનિનું એક અંગરૂપ આવા સટખંડ આગમ એ પરમાગમ રહી ગયા, જેના નિમિત્તે જીવો પોતાની આરાધનામાં સાધનામાં આગળ વધશે. અને એટલા માટે જીનવાણી એક બીજી કેવી કહે, નિત્ય બોધક છે. ક્યારે પણ એમ ન વિચારું કે જીનવાણી મારે ક્યારે, જ્યારે પણ પોતાને પૈણામાં હંમેશા ક્યારે પણ ઉચાટ આકૃતા હોય ત્યારે જીનવાણીના શરણમાં પહોંચી જવું. એ જીનવાણી આપણા વિકલ્પોના ઉછાળાને એ સમાવી દેશે. કસાય રૂપી અગ્નિને ઠારવા માટે આ જીનવાણી એ પરમ શીતલ જલ સમાન છે. તો એ શાસ્ત્રની રચના પૂરી કરી એક અપેક્ષાએ, એ ગામનું નામ શું છે? ગુરદેશી. એના ઉપરથી થોડું અંક લેખન અને એના પર અંકલેશ્વર લખવાનું જે થયું ને, અંક લખવાનું અને લેખન, અંક એનાથી અપભ્રંશ થઈ ગયું અંક લેશ્વર. અને એની પાસે જ એક શીતલનાથ ભગવાનનું મંદિર જે છે, એ ગામનું નામ શું છે? સજોદ. નહીં સાંભળ્યું ગુરદેશી જય, સજોદ. મૂળ એનું નામ શું છે? સતજ્યોત. આ જીનવાણી રચાણી એટલે સતની જ્યોત, જ્ઞાનનો પ્રકાશ એ પ્રજ્વલિત રહ્યો, એ ટકી રહ્યો. તો સતજ્યોત અને એની જગ્યાએ શબ્દ અપભ્રંશમાં શું થઈ ગયું? સજોદ થઈ ગયું. ત્યાં શીતલનાથ ભગવાનનું મંદિર પણ છે, ગુરદેવસિંહ પણ ત્યાં પધારેલા હતા. તો એ રીતે આ આખો એક ઇતિહાસ આપણા માટે ફરીથી કોને યાદ કરવા જેવું છે? આજે ઉપદેશ દાતા ધર્ષેનાચાર. જેવી રીતે મુનિ રક્ષાનો પ્રસંગ આવે આપણે કોને યાદ કરીએ છીએ? કોને યાદ કરીએ છીએ? વિષ્ણુકુમાર મુનિરાજને બધા જ યાદ સાથે કરીએ છીએ. પણ આવા ઉપસર્ગ પ્રસંગે અડગ ધારામાં જે ટકી જાય અકંપન આચાર્ય આદિ, 700 મુનિરાજનું પણ એટલી ઉત્કૃષ્ટતા છે. વિષ્ણુકુમાર તો વાત્સલ્યનું એક ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત આપણને આપ્યું. પણ આવા ઉપસર્ગ વખતે પણ, એ તો દરેકને ખબર હશે, 700 મુનિરાજ ચારે તરફ શું છે? આગ લાગી ધુમાડો નીકળે ગુંગળામણ થાય, અને છતાં પણ સેમા શક્ય છે આવું? ગુંગળામણ થાય, શ્વાસ રૂંધાય, ન ચાલે, સ્વીકાર છે. સાધનાનો પંથ સરળ છે કે વિકટ છે? સાધનાનો પંથ વિકટ છે કે સરળ છે? સરળ તો બોલવું સહેલું છે, આવું થશે તો અહીંયા સ્ટેજ હમણાં ઇલેક્ટ્રિકસિટી જાય ને સફોકેશન થાય. જો આ એક જે ઇન્દ્રિયોના ગુલામ છે એના માટે વિકટ છે, અને જેને અતિન્દ્રિય તત્વની મહિમા લાગે છે એના માટે સરળ છે. આપણે ઇન્દ્રિયોના શું થઈ ગયા છે? ઘણી વાર ક્યાં બે શબ્દો લઈએ છીએ? ઇન્દ્રિયોના ગુલામ છીએ અને વિષયોના ભિખારી છીએ. એક એક સમયે આપણે શું કરીએ છીએ? જે ઇન્દ્રિય હોય એનાથી એ આપણે ગુલામની જેમ એને વિષય, ભૂખ લાગી રસેન્દ્રી કે ભૂખ લાગી છે, તરસ લાગી છે, શું કરશો? ગુલામ થઈને શું ગોતવા જશો? વિષય ગોતવા જશો. અને વિષયના કહેવા છીએ ભિખારી છે. મને સુખ આપો, મને શાંતિ આપો. એક એક ઇન્દ્રિય વિષય પાસે આપણે સુખની માગણી કરીએ છીએ. ઓલો તો કદાચ કાળની મર્યાદા હશે, 24 કલાક એ વિષયો પાસે સુખની. ગુરુદેવ શું કહેતા એના માટે, નાનું માગે એ નાનો માગણ અને મોટું માગે એ એમ પ્રશ્ન એવી ફાટી નીકળી છે કે 5 ઇન્દ્રિયના વિષયોને એક સાથે ભોગવવાની તૃષ્ણા છે. એક સાથે ભોગવાય એટલો તો વીર્યનો ક્ષોભ સમય નથી. એક સમયે એક ઇન્દ્રિય અને એની પણ એક મર્યાદા, અને છતાં તૃષ્ણાને વશ જીવન આપણું એની સામે. આ કે એ દર્શનાચાર દેવનો પરમ ઉપકાર કે જે એમને ઉપદેશ આપ્યો, એ પુષ્પદંત ભૂતબલી આચાર્ય દેવનો પરમ ઉપકાર કે એની રચના કરી અને એના ઉપરની ટીકા વીરસેન સ્વામી આદિએ, એનું નામ ધૌલા ટીકા. મૂળ જે શાસ્ત્ર છે એનું નામ શું છે? ષટ ખંડ આગમ. જે મૂળ શાસ્ત્ર સમયસાર અને એના ઉપરની ટીકા અમૃતચંદ્રાચાર્ય દેવની આત્મખ્યાતિ, એ મૂળ શાસ્ત્ર અને એના ઉપરની ટીકા, એનું નામ ધૌલાએ ટીકા કહેવામાં આવે. અને એમાં પણ સૌથી પહેલો ષટખંડ આગમમાં પહેલો જે છે એમાં શેની શરૂઆત થાય છે? 6માં સૌથી પહેલી શરૂઆત નમસ્કાર મંત્ર ગાથા તો છે, પણ આમ સત પ્રવૃપણા છે. સત પ્રવૃપણા એટલે પહેલી હૈયાતી. કોઈ પણ પદાર્થનું વર્ણન કરવા માટે પહેલું શું કરવું પડે? એનું અસ્તિત્વ સિદ્ધ કરવું પડે. સત પરોપણા, વસ્તુ જગતમાં શું છે અને એની પછી આખો એ વિસ્તાર એ ચાલે છે. એમાં આપણે થોડુંક, ચાલો ગુરુદેવના પ્રવચનમાંથી પણ થોડું લેશું. આપણે 19મું પાનું આમાં લઈએ, સમયસારનું 1971નું પ્રવચન છે. એમાં 4થી લાઈન ઉપરથી લઈએ 19મા પાને પહેલા. એ બધા સિદ્ધોને હું મારી જ્ઞાન પર્યાયમાં સ્થાપીને અને શ્રોતાના જ્ઞાનની પર્યાયમાં એ અનંતા સિદ્ધોને ભાવવચન અને દ્રવ્યવચનથી સ્તુતિ કરીને મળે છે. કદાચ એમાં 19મા પાને મળી ગયું 5મી લાઈન. બધા એટલે અનંતા સિદ્ધોને હવે કોણ સ્થાપે છે? આચાર્ય દેવ. ક્યાં સ્થાપે છે? પોતાની, એ આચાર્ય દેવ પોતાની પર્યાયમાં અને સામે જે શ્રોતા આવ્યો છે એની પર્યાયમાં. કોણ આવ્યો છે શ્રોતા? હું પોતે. ક્યારેય પણ આચાર્ય દેવની સાથે આંગળી રાખીને પકડીને ચાલજે. ક્યારે પણ આત્મા જીવ શબ્દ આવે તો અંદરમાંથી હું શબ્દ લાવજે. હું આચાર્ય દેવ સાથે રહું છું હંમેશા. એ જે જે વાત કરતા જાય છે એની સાથે હું રહું છું. તો એ પોતાના સ્વયં આત્મામાં તો આત્મા સિદ્ધની સ્થાપના કરી છે એક, પણ સાથે શું છે? શ્રોતા. હું સમયસારનો શું છું? શ્રોતા છો. અને મારી જ્ઞાનની પર્યાયમાં પણ ખુલાસો કર્યો. કઈ પર્યાયમાં? જ્ઞાનની પર્યાયમાં. જે આજે એક વાત આવી હતી કે એ કારણ જેવું અંશ એ હોય તો એ કાર્ય હોય. કાર્ય અને કારણમાં શું હોય છે? એની જાતિ એક હોય છે, નહીતર કારણ કાર્ય સંબંધ બની શકે નહીં. કાર્ય જ વિતરાગતાનું છે તો એનું કારણ પણ એ વિતરાગતામય જ હોવું જોઈએ. તો આ જ્ઞાન સ્વરૂપી સિદ્ધ ભગવાન સ્વભાવ સિદ્ધ સ્વરૂપી જ્ઞાનમય છે, પ્રગટ સિદ્ધ દશા એ જ્ઞાનમય છે. તો એ જ્ઞાનની પર્યાયમાં જ એની સ્થાપના થઈ શકે છે. રાગમાં તાકાત નથી કે વિતરાગતાની સ્થાપના થઈ શકે. તો મારી અને તમારી જ્ઞાનની પર્યાયમાં સ્થાપીને હવે એનાથી આગળ શું છે? ભાવ વચન અને દ્રવ્ય વચનથી સ્તુતિ કરીને એનો એની જ પછીની લાઈનમાં અર્થ છે. સિદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવમાં એકાગ્રતા રૂપી સિદ્ધોની નિર્વિકલ્પ સ્તુતિ. શું મેળવ્યો શબ્દ? નિર્વિકલ્પ સ્તુતિ. અને એનું નામ શું છે? ભાવ વચન. ભાવ વચન. અને એનાથી આગળ વિકલ્પ જે ઉઠ્યો અને વાણી નીકળશે એ દ્રવ્ય સ્તુતિ છે. શરૂઆત જ પહેલી જ ગાથામાં શેની સંધિથી શરૂઆત કરી? ભાવ વચન અને દ્રવ્ય વચન કહીને અહીંયા આખી એક શરૂઆત કરે કે દ્વિ નયાશ્રિત ભગવાનની વાણી હોય, આ બે નિશ્ચય અને વ્યવહાર આવે છે નિયમસારમાં. જીન વાણી કેવી હોય છે? સર્વજ્ઞના મુખમાંથી નીકળે બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે, આ બે નહીંથી આખી શરૂઆત કરી દીધી કે જેટલી જેટલી અંદરમાં નિર્વિકલતા વિતરાગતા પ્રગટ થઈ છે એ શું છે? કોની સ્તુતિ છે? સિદ્ધ ભગવાનની ભાવ સ્તુતિ છે. અને હજી અધુરાશ છે તો અધુરાશ સાથે વિતરાગતાની સાથે રાગ છે, નિર્વિકલતાની સાથે વિકલ્પ છે. પણ એ વિકલ્પ કેવો છે, રાગ શેનો છે? એ સિદ્ધ ભગવાનની બહુમાન ભક્તિનો જ રાગ છે. અને આ ઉપર ગુરુદેવજી 19 વારના પ્રવચનમાં આપણે સાંભળ્યું શું લીધું, આ બે ભાવવચન અને દ્રવ્યવચનનો આવો અર્થ કર્યો કે ભાવવચન એટલે વિતરાગતા જેટલી પ્રગટ થઈએ, અને દ્રવ્ય વચન એટલે તે ભૂમિકાના ભગવાન સિદ્ધ પરમાત્મા પ્રત્યેનો બહુમાન ભક્તિનો વિકલ્પ. અને એનાથી શું થશે? સ્વભાવના જોરે એ નિર્વિકલ્પ ધારા પૂર્ણ થશે, અને વિકલ્પના એ ફળમાં એ અમારી પૂર્ણતામાં એ નિમિત્તરૂપ થાય એવા પૂર્ણ પરમાત્માનો અમને યોગ મળશે. પુણ્યના ફળમાં એવો યોગ મળશે કે જે અમારી સાધનાને આગળ વૃદ્ધિ કરવામાં એ નિમિત્તરૂપ થશે. સ્વભાવની ધારાથી પૂર્ણતાને પામશું, અને પૂર્ણતાને પામવાના નિમિત્તરૂપે એવો યોગ પણ અમને ભવિષ્યમાં એવો એ મળે. તો આવી ભાવ વચન અને દ્રવ્ય વચનની સ્તુતિથી એના પછી 3-4 લાઈન છોડીને વાંચીએ. આ તો અલૌકિક શાસ્ત્ર છે, તેનો એક એક શ્લોક છે તો 415 ગાથા, 278 શ્લોક. પણ એક એક શ્લોક એટલે ગાથા સાથે સમજી લેવું, એક એક શ્લોક એક એક ગાથા કેવું છે? અચિંત્ય માંગલિક અને અચિંત્ય સ્વભાવને જણાવનાર છે. ક્યારે પણ એમ ન વિચારી લેવું હું સમયસર સમજી ગયો છું. 19મી વારના પ્રવચનો પછી પણ ગુરુદેવજી પ્રવચનોમાં કે શું કહેતા હોય છે, કદાચ સાંભળ્યું હશે, સાંભળ્યું જ હશે. જેવું ભાષે છે એવું ભાષણમાં આવતું નથી, જેવું ભાષે છે જ્ઞાનમાં એ શબ્દોની પાછળ ભાવોની જે ઊંડપ ગંભીરતા બેહતા જેટલું જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે એવું ભાષણ એટલે ભાષામાં વાણીમાં એવી તાકાત નથી કે પૂર્ણ તત્વની પૂર્ણ વાત કરે. એક બાજુ એમ કહેવાય સપર પ્રકાશ સપર કહેવાની વાણીમાં તાકાત છે, પણ એ તો એક એના નિમિત્તે આપણે સાધના. બાકી તો જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું નાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન. દિવ્ય ધ્વનિના ધારક એવા પરમાત્મા જેટલું કેવળ જ્ઞાનમાં ભાષે એટલું વાણીમાં પણ નથી આવતું, તો તે વાણીને સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? તો એવી ગુરુદેવજી આવી રીતે કે બેહદતા બેહદ ચૈતન્ય તત્વ છે, અને આવા બેહદ ચૈતન્ય તત્વને દેખાડનાર આ સમયસર આદિ વાણીની પણ ગંભીરતા બેહદ છે. સિદ્ધ ગતિ ગતિનો ગુરુદેવ એના પછી અર્થ કરે. ગતિ એટલે શું? ગતિ એટલે પરમન. સિદ્ધની દશા જેને પ્રગટી છે, સ્થિતિ છે, હયાતી, આ બધા ગતિના અર્થ છે. ગતિ ઇઝ ઇક્વલ ટુ પરમન ઇઝ ઇક્વલ ટુ દશા ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ અને હયાતી. તો આ રીતે અહીંયા પેલો જે આ 5 છે, ધ્રુવ અચલ ને અનુપમ, એમાં ધ્રુવનો પેલો અર્થ શું છે કે વસ્તુ તો ધ્રુવ છે, એના આશ્રય આ સિદ્ધ દશા જે પ્રગટ થઈ એ પણ હવે કેવી છે? બે પ્રકારે, હવે અનંત કાળ એ રહે છે, અને બીજી ધ્રુવપણામાંથી એટલે જે દશા પૂર્ણતા છે એમાંથી ક્યાંય વિચલિત થઈને એમાં ઓછપ થાય છે, વિપરીતતા થાય છે એવું નથી. માટે કાળ અપેક્ષાએ ધ્રુવતા છે, અને એના ભાવો પણ એવા ને એવા સદાય રહેશે એ અપેક્ષાએ તેને ધ્રુવ કહેવામાં આવે. જેમ ત્રિકાળી દ્રવ્ય પોતે પરિપૂર્ણ છે, એ અનાદિ અનંત છે, અને એની પૂર્ણતામાં કાંઈ ફરક પડતો નથી. આવી પૂર્ણતાનો પૂર્ણ આશ્રય આ એનું નામ સિદ્ધ દશા કહેવામાં આવે છે. પૂર્ણ તત્વનો પૂર્ણ આશ્રય આ એનું નામ સિદ્ધ દશા. અને એ સિદ્ધતાનું આજે પણ એ આવ્યું પ્રસ્થાનુમુખીને. આ ખબર છે આ કાળમાં આ ક્ષેત્રે પૂર્ણતા પામવાના નથી, પણ પસ્તાનો તો મૂકી દઈએ છે કે વહેલું મોડું અમારી એ સાધનાની પૂર્ણતા થયા વગર રહેશે. અને એ પસ્તાનું એટલે શું? અહીંયા અહીંયા કયું? હું સિદ્ધ ભગવાનને મારી જ્ઞાન પ્રણતિમાં સ્થાપું છું એ સિદ્ધ દશા માટેનું પસ્તાનો છે. હવે જો સિદ્ધ થવું છે તો હવે વિપરીતતામાં તો નહીં, હું અપૂર્ણ છું એમાં પણ હવે અટકીશ નહીં. પૂર્ણ પરમાત્માને મેં મારી જ્ઞાન પ્રણતિમાં સ્થાપ્યા છે તો હું પણ એમના જેવો અલ્પકાળમાં પૂર્ણતાને પામવાનો છે. એવી એક કોઈ અદભુત ભાવના સંધિમાં અંદર બાહ્ય કરીને કુંદકુંદ આચાર્યદેવ આ પરમાગમની રચના એ કરી છે. એવી જ ભાવનાથી આપણે અહીંયા જીન મંદિરમાં હે સિમંદર પરમાત્મા, આપ નિજ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની સીમા ધરનારા છો તો આપને પણ હું હવે મારી જ્ઞાન પ્રણતિમાં સ્થાપીને હું પણ દેહથી રહિત વિદેહ દશાને હું પ્રાપ્ત કરીશ. એવી જ ભાવનાથી આપને અહીંયા મેં બિરાજિત કર્યા છે, પ્રતિષ્ઠા આપની કરી છે કે એક સમય પણ આપને હું ક્યારેય ભૂલું નહીં. આવી ભાવનાથી આપણે કરીશું.